or money. I see a guy on the way. आचार्य पुण्य 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 आचार्य के दृष्टि का शक्ति है गुजरात की जो ऐसी मैंने पुण्य हिल से यहाँ तेरी साधना होगी तपो भूमि यही साधना कर रहा था अने त्यां एक समय सारा दिशास्त्रों में रचना है बना शास्त्र में रचना करी है हेमन वही का सर्वोत्कृष्ट ग्रंथाधिराज आपड़ा पंडित हिम्मत भाई के स्तुति करी छे एमां लिखू छे हे ग्रंथाधिराज कारामा भावो परमात्मा
भैया
ई स्तुति करी छे तो ए ब्रह्मांडना भावो आमां भरेला छे के गुरु गमे समझाय एम छे एनो उकेल करनार આ શાસ્ત્રના ગુઢ રહસ્યનો ઉકેલ કરનાર પણ આપણને ગુરુદેવ મળ્યા આપણી શક્તિ અનુસાર એનું રહસ્ય આપણે સમજી શકીએ છીએ એમાં આ જીવ નામનો પ્રથમ અધિકાર છે એમાં 17-18 ગાથા છે એમાં મોક્ષ છે તે સાધ્ય છે સંસારી જીવને દુખિયા પ્રાણીને અજ્ઞાની જીવને મોક્ષ દશા પ્રગટ કરવી એ સાધ્ય છે અને મોક્ષ દશા એ પ્રગટ થાય સાધ્ય એનું સાધન નિશ્ચય મોક્ષ માર્ગના પરિણામ તેનું સાધન છે અથવા ઉપાય છે મોક્ષની પ્રગટ દશા મોક્ષ એટલે પૂર્ણ આનંદનો લાભ મોક્ષની વ્યાખ્યા પરમાગમમાં એમ આવી છે કે પૂર્ણ આનંદની ઉપલબ્ધિ એનું નામ મોક્ષ દશા પરમાત્મા સર્વજ્ઞ દેવાધિદેવ ફરમાવે છે જ્યાં આત્યંતિક દુઃખનો નાશ થઈ જાય ભાવ કર્મ રાગાદી ભાવ કર્મ જ્ઞાન આવરણ આદિ પ્રિય કર્મ શરીર આદિ લોક કર્મ એનો સર્વથા ક્ષય થઈ જાય એને પૂર્ણ આનંદની દશા થાય એ પૂર્ણ આનંદની સાથે અનંત જ્ઞાન અનંત દર્શન અનંત સુખ અને વીર્ય પર ચતુર્થ પ્રગટ થાય છે એની એક મોક્ષની દશા પ્રગટ થાય એને પરમાત્મા સાધ્ય કરે છે સાધ્ય એટલે પ્રગટ કરવા યોગ્ય એને સાધ્ય કહેવાય જે જુદી વસ્તુ અને સાધ્ય જુદી વસ્તુ છે જે તો શુદ્ધ આત્મા છે એનું ધ્યાન કરતા એમાં લીન થતા એક નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ દશા થાય એ મોક્ષનું સાધન છે સાધન એને કહીએ કે જે નિયમથી સાધ્યની પ્રાપ્તિ થાય તેને સાધન કહેવામાં આવે છે નિર્બાધ હેતુથી સિદ્ધ થાય તેને સાધન કારણ કહેવામાં જ્યાં કોઈ પણ પ્રકારનો અપવાદ લાગુ ન પડે આમ તો દ્રવિલિંગી મુનિ પાંચમાં વ્રત 28મું લગ્ન દિગંબર થઈને 12 પ્રકારના તપ તપે છે પણ આત્માના ભાન વિનાના તપો છે તેથી એને મોક્ષ દશા પ્રગટ થઈ શકતી નથી પણ મોક્ષ દશા પ્રગટ થવાનું નિયમરૂપ કારણ અપર કારણ એ શુદ્ધ આત્મા છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એવા વિતરાગી પરિણામ એ સાધન છે સાધ્યની પ્રાપ્તિનું એ સાધન છે અને મોક્ષ માર્ગનું જે દશા છે એ જ્ઞાન છે એ જ્ઞાન એનો વિષય ધ્યેય શુદ્ધ આત્મા છે એ શુદ્ધ આત્માના આશ્રયે જ સમ્યક દર્શનના ચારિત્રના પરિણામ પ્રગટ થઈ શકે છે પર દ્રવ્યને આશ્રયે કે રાગને આશ્રયે કે શાસ્ત્રના આશ્રયે કે ઇન્દ્રિય જ્ઞાનના આશ્રય કે એક સમયની પર્યાયના આશ્રય પણ મોક્ષ માર્ગ પ્રગટ થઈ શકતો નથી. અંતર ધ્રુવ પરમાત્મા છે, ઉત્પાદે ધ્રુવોત્તમ સત, એમાં ઉત્પાદ વ્યયને ગૌણ કરીને એનું પણ લક્ષ છોડીને, એટલે કે પરિણામ વર્તમાન વર્તતા પરિણામનું પણ લક્ષ છોડીને, એનો અવલંબન આશ્રય છોડીને, પોતાનો ધ્રુવ પરમાત્મા જે ત્રણેય કાળ શુદ્ધ છે, એક સમય માત્ર આત્મા અશુદ્ધ થયો નથી, એની શુદ્ધતાને આત્મા છોડતો નથી. ગમે તેટલા પરિણામ આશ્રવની મલિનતા અશુદ્ધતા દેખાય, તે સમયે પણ દ્રવ્ય સ્વભાવ પોતાનો નિજ સ્વભાવ ત્રણ કાળમાં છોડી શકતો નથી. પર્યાયના અશુદ્ધતાના કાળે ભગવાન આત્મા નિર્મળ પવિત્ર અસૂચી ભગવાન બિરાજમાન છે, એનું અવલંબન લેતા આ પુણ્યને પાપના જે અસૂચિ અપવિત્ર મલિન ભાવ બંધનું કારણ એવા જે પરિણામો આશ્રમોના, એનાથી ભેદ જ્ઞાન કરીને એનાથી હું જુદો છું એમ અંતરમાં જઈને આત્મા આત્માનો જયારે અનુભવ કરે છે, ત્યારે તેની દશામાં મિથ્યાત્વનો આશ્રમ રોકાઈ જાય છે અને શુદ્ધાત્માની ઉપલબ્ધિ અનુભૂતિ રૂપ સંવર દશા પ્રગટ થાય છે. એ સંવરના પરિણામમાં રાગ કિંચિત માત્ર નથી, રાગ થી રહિત પરિણામ છે સંવરના પરિણામ. એવા સંવરના પરિણામ ને નિર્જરાના પરિણામ, સંવર એટલે શુદ્ધિની પ્રાપ્તિ, નિર્જરા એટલે શુદ્ધિની વૃદ્ધિ, સંવર એટલે અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ અને નિર્જરા એટલે અતિન્દ્રિય આનંદની વૃદ્ધિના પરિણામને પરમાત્મા નિર્જરા તત્વ કહે છે. એ સંવર અને નિર્જરા એ મોક્ષનું કારણ છે. હવે સંવર નિર્જરા કેમ પ્રગટ થાય એનો પહેલો પારો આપણે કાલે રાત્રે શરૂ થયો, કે પ્રથમ શુદ્ધ આત્માને જાણવો એટલે એનું અવલંબન લઈને એનો અનુભવ કરવો, એટલે એને અનુસરીને સમગ્ર જ્ઞાન ચારિત્રના પરિણામ જયારે પ્રગટ થાય છે, જે નિમિત્તને અવલંબે મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્રના પરિણામ અનાદિ કાળથી પ્રગટ થતા હતા, પરાશ્રિત એ નિમિત્તનું અવલંબન છોડી ત્રિકાળી ધ્રુવ પરમાત્મા શુદ્ધ પાદાન તત્વ એની અંતર સન્મુખ થતા આત્માને સંવર વિરાના પરિણામ પ્રગટ થાય છે. એક વિતરાગી દશા છે, વિતરાગ ભાવ પૂર્ણ વિતરાગતાનું કારણ છે. રાગ પૂર્ણ વિતરાગતાનું ત્રણ કાળમાં કારણ થઈ શકતું નથી. હવે એ વિતરાગ પરિણામ જે સંવર વિતરાગા પ્રગટ થાય એનું કારણ શું છે, કે એ પરિણામ કોનું અવલંબન લે છે, કે નિજ શુદ્ધાત્માનું અવલંબન લે છે. એ શુદ્ધાત્મા કેવો છે, બધાની પાસે આવો શુદ્ધાત્મા વર્તમાન પ્રગટ પ્રત્યક્ષ છે, એને દેખાતો નથી એટલે નથી એમ કેમ કહી શકાય. છે આશ્રવ પણ છે ને શુદ્ધાત્મ તત્વ પણ, જીવ તત્વ પણ છે ને પર્યાયમાં પરાલંબી આશ્રવ પણ અનાદિકાળનો પ્રગટ થયા કરે છે, પણ એ આશ્રમના નાશનો ઉપાય પણ એની પાસે છે અને એના હાથમાં કે બાજી એવા પોતાના ગુણપાપથી ભીન પોતાના શુદ્ધાત્માનું અંતર સન્મુખ થઈને અતિન્દ્રિય જ્ઞાન દ્વારા નિર્વિકલ ધ્યાનમાં આત્માનો અનુભવ થતા એ નિર્વિકલ ધ્યાનમાં પ્રથમ સમ્યક સંજ્ઞાન અને અંશે વિતરાગ તથા પ્રગટ થાય છે. એ શુદ્ધાત્માનું અવલંબન લેતા જ પ્રગટ થાય છે. શુદ્ધાત્માને જાણવો, જાણેલાની પ્રતીતિ કરવી અને પછી એનું અનુચરણ કરવું, લીન થવું આત્મામાં ચારિત્ર, એ ત્રણ વાત આપણે ઉપર આવી ગઈ છે. હવે આગળ બીજો પારો, પેલા પારામાં તો સીધી વાત કરી હતી કે શુદ્ધાત્માને પ્રથમ જાણવો, ત્યાં પુણ્યપાપથી ભીન છે આત્મા એને જાણવું એમ પેલા પારામાં નહોતું લીધું. હવે બીજા પારામાં ભેદ જ્ઞાન ની કળા સમજાવે છે. જૈન દર્શન માં જન્મો જૈન કુલ માં એટલે નમોકાર મંત્ર તો ગરહુલી માં હોય, પણ પરમેશ્વરી ની ભક્તિ નો ભાવ એ તો હોય, પણ એ ભેદ જ્ઞાન નો મંત્ર તો એ ધર્મ પિતા આપે છે. દેહ ના માતા પિતા તો નમોકાર મંત્ર આપે છે, પણ જયારે ધર્મ પિતા નો જોગ થાય છે એની પોતાની લાયકાત એ પ્રકારની છે અને એ દેશના લબ્ધિ મળે છે. કાલે સ્પષ્ટીકરણ કર્યું હતું, સોક્ષમ લબ્ધિ અને વિશુદ્ધિ લબ્ધિ, અને પછી દેશના લબ્ધિ નું પાટી છે. લોકો વાત કરતા હતા કે સ્પષ્ટીકરણ સારું નવું જાણવાનું મળે છે, એટલે આ બધું જે આ શિબિર નો પ્રયોગ છે એ શિબિર નો પ્રયોગ યથાર્થ છે. સ્વાધ્યાય છે, મૂળ ચીજ છે, ગુરુદેવ સ્થાપના કરેલી છે. મંદિરમાં જ્યાં જ્યાં મંદિરો થાય ત્યાં ત્યાં નિરંતર સ્વાધ્યાય થવો જોઈએ. તો કહે છે કે આ ભગવાન જે આત્મા છે એ પુણ્ય પાપ થી ભિન્ન છે. તું અનંત કાળ થી પુણ્ય પાપ થી હું સહિત છું ને રાત્રી સહિત છું એમ તું માની બેઠો છો, પણ એમ વસ્તુ સ્વભાવ નથી. એ બીજા પારામાં ભેદ જ્ઞાન ની કળા આપવા માટે ભેદ જ્ઞાન નો મંત્ર. ભેદ જ્ઞાન થી જેટલા શિવ પરમાત્મા થયા આજ સુધી, એ ભેદ વિજ્ઞાન થી થયા છે, અને ભવિષ્યકાળે પણ જેટલા શિવ પરમાત્મા થશે એટલા ભેદ વિજ્ઞાન થી થશે. અને જેટલા જીવો સંસારમાં રખડે છે તે ભેદ વિજ્ઞાન ના અભાવથી રખડે. તો હવે બીજા પારામાં ભેદ જ્ઞાન ની કળા બતાવવી છે. પેલામાં તો અભેદ સામાન્ય તત્વ શુદ્ધ તત્વ એક જ લીધું છે. આત્મા રાત થી જુદો છે એમ એમાં સ્પષ્ટ નહોતું કર્યું. હવે અહીંયા બીજા પારામાં ભેદ જ્ઞાન બતાવવું છે. એ વાત વિશેષ સમજાવે છે, જે ઉપરની વાત કરી છે એ વિશેષ સામાન્ય જન સમુદાય બધા સમજી શકે એવી વાત આચાર્ય ભગવાન સમજાવવા માંગે છે. જ્યારે આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો ખૂબ ફરમાવે છે કે એક તો ત્રિકાળી સામાન્ય શુદ્ધ આત્મા જ્ઞાયક ભાવ બધાની પાસે બિરાજમાન છે, પણ અનાદિકાળ થી અજ્ઞાન પણ અનાદિકાળનું છે. પેલા આત્મા શુદ્ધ હતો ને પછી અશુદ્ધ થયો, પેલા જ્ઞાની હતો ને અજ્ઞાની થયો, એમ છે નહીં. અનાદિકાળનું અજ્ઞાન અગ્રહિત મિથ્યાત જેને કહેવામાં આવે છે. એ જયારે આત્માને અનુભવમાં આવતા જાણવામાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા ને લોભ એ બધા જે વિભાવ ભાવ છે એ સ્વભાવ ભાવની સાથે વિભાવ ભાવનું તેની સાથે મિશ્રતપણું હોવા છતાં મિશ્રિત શબ્દ છે. સ્વભાવ અને વિભાવ બેનું મિશ્રિત છે, પણ બેનું એકત્વ થઈ શકતું નથી, તાદાત્મ્ય થઈ શકતું નથી. દૂધ અને પાણી ભલે એક ક્ષેત્રે હોય પણ મિશ્રિત છે. દૂધ રૂપે છે અને પાણી રૂપે છે. ભગવાન આત્મા જીવ તત્વ સામાન્ય જ્ઞાયક તત્વ અને વર્તમાન પરાશ્રિત આશ્રો પુણ્ય પાપના પરિણામ એની સાથે આત્માનું મિશ્રિત પણ છે. મિશ્રિત શબ્દ જ જુદાપણું બતાવે છે. શું કહે છે આ વાત જગતના જીવે સાંભળી નથી, હું તને સંભળાવીશ એમ કુંકુંદાચાર્ય ભગવાને વ્યવસાય કર્યો છે. એકત્વ વિભક્ત આત્માની વાત સમજાવીશ. અનંત ગુણ જ્ઞાન ને આનંદ જે આત્મા એકત્વ રૂપે રહેલો છે અનાદિનંદ અને પુણ્ય પાપના પરિણામથી આત્મા વિભક્ત છે. વિભક્ત નામ જુદો છે. બે તત્વ ભિન્ન ભિન્ન છે, બે ની સત્તા ન્યારી ન્યારી છે, બે ના લક્ષણ પણ ભિન્ન ભિન્ન રહેલા છે. એવા જે સોનું ખાણમાંથી નીકળે ત્યારે એને અશુદ્ધતા સાથે હોય છે, પણ એને શુદ્ધ થઈ શકે છે અને અશુદ્ધતા નીકળી શકે છે. એમ દૂધને પાણી ભલે મિશ્રિત હો તો પણ ચૂલે ચડાવતા એ પાણી ગરમ થઈ વરાળ થઈને ઉડી જાય છે અને દૂધનો માવો પીંડ બની જાય છે. એમ અનાદિકાળથી ભગવાન આત્માને પરાલંબી જે મિથ્યા દર્શનાદિના વિભાવ ભાવ સ્વભાવ ભાવ અને વિભાવ ભાવ મિશ્રિત છે, પણ એક મે થયા નથી, થવું અશક્ય છે. થયા છે એવી એને ભ્રાંતિ થઈ છે અજ્ઞાનીને, પણ ભગવાન આત્મા રાગરૂપે પરિણમવું અશક્ય છે. રાગરૂપે થવું અશક્ય છે. જ્ઞાનમય આત્મા રાગમય કાળમાં એક સમય માત્ર પણ થઈ શકતો નથી. જો એક સમય રાગથી આત્મા તાદાત્મ્ય થઈ ગયો હોય તો ભેદ જ્ઞાન નો ઉપદેશ નિરર્થક. રાગ થી ભગવાન આત્મા ત્રણેકા ભિન્ન છે, ભલે કોઈ માને કે કોઈ ન માને, પણ ભિન્ન છે. પણ એવો કોઈ ઉપદેશ નથી કે આત્મા જ્ઞાન થી ભિન્ન છે, કેમ કે જ્ઞાન ને આનંદ થી તો તાદાત્મ છે. ગોળમાંથી દર્પણ બાદ કરો એમ ત્રણ કાળમાં થઈ શકતું નથી, પણ ગોળમાં જેટલી મલિનતા હોય એને દૂર કરી શકાય છે. જેમ ખાંડમાં મેલ હોય અને બતાસા બનાવે ત્યારે પાણી નાખી અને ચૂલ પર ચડાવીને મેલને કાઢી નાખે છે, ખાંડમાંથી મેલ નીકળી જાય છે, પણ ખાંડમાંથી દર્પણ નીકળી શકે છે? આ ખાંડમાંથી દર્પણ નીકળી શકતું નથી. એમ ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ નો કુંજ છે. એ જ્ઞાન થી આત્મા વિભક્ત થઈ શકતો નથી. પણ રાગ અને દ્વેષ મોહ ને માયા ક્રોધ ને માન હિંસા ને અહિંસા ના જે આક્રમના પરિણામો છે, બંધનું કારણ, એનાથી આત્મા વર્તમાનમાં મિશ્રિત છે. મિશ્રિત શબ્દ એ જુદાપણું બતાવે છે. એક મેઘ પણ બતાવતા એ શબ્દ નો જ અર્થ એમ બતાવે છે, અને અર્થમાંથી ભાવાર્થ પણ એમ નીકળી શકે છે. અને અનુભવી જીવને રાખથી ભિન્ન શુદ્ધાત્મા નો ઉપલબ્ધિ વર્તે. જયારે આત્માને અનુભવમાં આવતા જાણવામાં આવતા એવા જે અનેક પર્યાય, અનેક આત્મા એક છે અને પર્યાયો અનેક છે, અને એક પર્યાય રૂપ છે, એ ભેદભાવ છે, એ અભેદભાવ નથી. ભેદભાવ નામ એ જુદો ભાવ છે. ભેદભાવો જુદા ભાવો એની સાથે વિશેષ પણું હોવા છતાં બોલે તમે નહીં માટે તેની સાથે મિશ્રિત પણ હોવા છતાં ખાણ માંથી સોનું નીકળે છે ત્યારે એ મેલની સાથે સંયુક્ત હોય છે, પણ એને જે શોધવામાં આવે સોની ત્યારે મેલ જુદું પડી જાય છે અને 100% સોનું એ પ્રાપ્ત થઈ જાય છે. એમ તેમની સાથે મિશ્રિત પણ હોવા છતાં એની સાથે મિશ્રિત છે કે રાગ દ્વેષ ના મલિન પરિણામ એની સાથે સંયોગ સંબંધ થી મિશ્રિત પરિણામ થયા છે. હોવા છતાં પણ મિશ્રિત હોવા છતાં પણ ભલે અનાદિ કાળ ને પોતાની દ્રષ્ટિમાં ભગવાન આત્મા રાગ થી જુદો અનુભવમાં ભલે ના આવ્યો હોય, અનાદિ કાળ થી અજ્ઞાન થી જુદો છે એમ દેખાતું નથી. એકમેક છે રાગ ને હું એકમેક છું, આકુલતા દુઃખ અને આત્મા એકમેક છે એમ ભલે એને ભાષે
પણ દુઃખ એ આત્મા દરેક અભિન્ન છે. દુઃખ આત્મામાં શુદ્ધાત્મામાં પ્રવેશી શકતું નથી. એ તો અતિન્દ્રિય સુખનો પુંજ છે ભગવાન આત્મા. એ રાગ દ્વેષ ને સુખ દુઃખ ની કલ્પનાના ભાવ બાહ્યમાં ઉપર ઉપર પાડોશમાં છે, પણ એ સ્વભાવમાં ઘૂસતા નથી, અંદર પ્રતિષ્ઠા પામતા નથી. એવા મિશ્રિતપણું હોવા છતાં ભલે દૂધ ને પાણી મિશ્રિત દેખાય છે, પણ પાણી જુદું પડી શકે છે. હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં શબ્દ એવો ભેદ જ્ઞાનમાં જુઓ સંવર અધિકાર ની શરૂઆતમાં જ આચાર્ય ભગવાને ફરમાવ્યું કે સકળ કર્મ નો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય કે ભેદ વિજ્ઞાન તેની પ્રશંસા કરવામાં આવે છે. રાગ થી આત્મા ભિન્ન છે, તેથી આત્માને રાગ થી જ્ઞાનાનંદ પરમાત્માના આશ્રય કરતા આનંદ નો અનુભવ થાય છે અને દુઃખ ની અનુભૂતિ છૂટી જાય છે. ભલે અનાદિકાળ થી દુઃખ ની અનુભૂતિ હો તો પણ દુઃખ ભિન્ન છે ને આત્મા ભિન્ન છે એવા ભેદ જ્ઞાન દ્વારા, પેલા સવિકલ્પ ભેદ જ્ઞાન દ્વારા નિર્ણય કરીને પછી એ રાગ ની રુચિ છોડીને આત્માની તીવ્ર રુચિ આવતા એનો ઉપયોગ આત્માની સન્મુખ થતા એ રાગ ને રાગજન્ય દુઃખ એનાથી ભિન્ન પડીને આત્માને આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય અને અનાકુળ આનંદ નો સ્વાદ આવે તેને પરમાત્મા પ્રથમ સમ્યક દર્શન કહે. એ નિશ્ચિત પણ હોવા છતાં પણ એટલો સ્વીકાર તો કર્યો, નિશ્ચિત તો છે અનાદિકાળથી જેમ સોનું નિશ્ચિત છે એમ કાળમાંથી નીકળતો, પણ સર્વ પ્રકારે ભેદ જ્ઞાન માં દ્રવ્ય થી ભિન્ન, ક્ષેત્ર થી ભિન્ન, કાળ થી પણ ભિન્ન ને ભાવ થી પણ રાગ ભિન્ન છે. બે ની સત્તા ભિન્ન ભિન્ન છે, એક દ્રવ્ય પણ નથી. 204 માં આવશે ચંદુભાઈ વાંચે ત્યારે કે એક દ્રવ્ય પણે આત્મા ને રાગ, આત્મા ને આધારે રાગ નથી. રાગ જુદો છે, એ બીજે ચકરાણે દ્રવ્ય થી ભિન્ન છે કે નહીં એનો આધાર આપવાથી લોકોને ખ્યાલ આવે, નહીતર તો એમની વાત મારે ન કેવી જોઈએ. વાત તો સાચી છે, ચંદુભાઈ ના ગુરુ જુદા, પંડિતજી ના ગુરુ જુદા, મારા ગુરુ જુદા, પાટલીજી ના જુદા, વ્યાસજી ના જુદા, જુદા જુદા ગુરુ છે. ગુરુ એક છે, એની પાસેથી બધા શીખા છે. આ બધો માલ એનો છે, આ બધો માલ એનો છે, એનો માલ. આ વેચવાની વાત ચાલે, આપણે તો કઈ જાણતા નતા. મોરબી રામજીભાઈ માર્કેટ ભી દિયા, મોરબી રામજીભાઈ તો ફરમાવતા હતા ઘણા વખત પેલા અહીંયા જયારે રાજકોટ આવતા, અમે તો કઈ જાણતો નતા, શું નિશ્ચય નહીં ને શું વ્યવહાર નહીં, ગુરુદેવ પાસેથી અમે શીખાતી. મોરબી રામજીભાઈ કહેતા તો આ એક ગુરુ પાસેથી શિષ્યો શીખેલા છે, પોત પોતાની શક્તિ અનુસાર, સોક્ષમ અનુસાર, યોગ્યતા અનુસાર એ ગુરુદેવે કહેલું તત્વ એ પોતાના ભાવમાં જે આવ્યું છે શબ્દ દ્વારા રજૂ કરે છે. શબ્દ નો કરતા છે આત્મા એમ નથી, પણ શબ્દ દ્વારા જ એની રજૂઆત થઈ શકે છે. એ પૂતગલ સ્વ પર ની વાર્તા કરે છે, પણ પૂતગલ સ્વ પર ને જાણતો નથી. હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદ જ્ઞાન માં, જો સર્વ પ્રકાર કયો છે કે ક્યાંક કોણે સાંચકે રાગ થી આત્મા ભિન્ન છે એમ તું ગંધ રાખીશ માં ચારે બાજુથી શોધીને રાગને આત્માથી જુદો પાડી અને એકલો આત્માને તું અનુભવી લેજે તો ભવનો અંત આવી જશે. આ ભવના અંતનો ઉપાય આ ગાથા છે. મોક્ષ કેમ પ્રગટ થાય? સાધ્ય છે મોક્ષ. એનું સાધન સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામ વિતરાગી છે અને એને આશ્રયભૂત ભગવાન આત્મા છે અને આત્માનું અવલંબન લેવા માટે ભેદ જ્ઞાનની કાળ બતાવે છે. ચાર વાત કરી. સાધ્ય તો મોક્ષ છે બધાને, પૂર્ણ આનંદ કોઈને અધૂરો આનંદ જોઈએ કે 104 ડિગ્રી તાવ છે. ચંદુભાઈ પાસે જાય કે સાહેબ 100 ડિગ્રી તાવ કરી દો એટલે મને વાંધો નહીં એમ કોઈ કહે કે નોર્મલ જોઈએ એમ. દરેકને પૂર્ણ આનંદની પ્રાપ્તિઓ મોક્ષ સાધ્ય છે, પ્રગટ કરવાયું છે અને એનું કારણ મોક્ષનો માર્ગ છે અને એ મોક્ષ માર્ગ ને આશ્રયભૂત શુદ્ધ આત્મા છે અને શુદ્ધ આત્માનો આશ્રય માટે રાગ થી બિન ભેદ જ્ઞાન નો ઉપાય છે. બીજો કોઈ ઉપાય ભેદ જ્ઞાન માં પ્રવીણતાથી પ્રવીણપણાથી આ અનુભૂતિ છે તે જ હું છું. ચારે બાજુથી રાગને જુદો પાડીને એના જ્ઞાનમાં એમ આવે છે કે આ ગ્રાહક ભાવ તે જ હું છું. આ અનુભૂતિ છે તે જ હું છું. અનુભૂતિ એટલે જ્ઞાનમય આત્મા, જ્ઞાન સ્વરૂપી આત્મા, જ્ઞાયક ત્રિકાળી દ્રવ્યનું વિશેષણ છે અનુભૂતિ. એટલે પર્યાયની વાત નથી. આ અનુભૂતિ છે તે જ હું છું. આ જ્ઞાન તે હું છું. આ હા, જ્ઞાન તે હું, રાગ તે હું નહીં. રાગ મારામાં થાય છે એમને મારામાં જ્ઞાન થાય છે કે જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે. કેમ કે જ્ઞાન ને આત્માનો તાદાત્મ્ય સંબંધ છે, જ્ઞાન ને રાગ નો તાદાત્મ્ય સંબંધ છે નહીં, માટે તે રાગ ને પ્રસિદ્ધ કરતો નથી. રાગ તે આત્મા એમ જ્ઞાન પ્રસિદ્ધ કરી શકતો જ નથી, પણ જ્ઞાયક તે આત્મા એમ જ જ્ઞાન પ્રસિદ્ધ કરે છે. એને આત્માની પ્રસિદ્ધિ થઈ કહેવામાં આ અનુભૂતિ છે તે જ હું છું. આ જાણનારો છે તે આ જાણનારો તે હું છું. આ રાગનો કરનારો તે હું છું એમ છે નહીં. અને આ રાગનો જાણનારો હું છું એ પણ ક્ષણ વાર તો તારે એને જાણવાનું બંધ કરવું પડશે. ને જાણનારો જણાઈ જશે એ પણ અભેદ ભાવે જાણનારો જણાય તેને અનુભૂતિ કહેવામાં. જાણનાર તે જ હું છું. આ જે જાણનારો છે અનુભૂતિ એટલે જે જાણનાર તત્વ છે, જાણક તત્વ છે, આત્માનાદી અનંત જ્ઞાયક હોવાથી જ્ઞાતા છે એવો જાણનાર સ્વભાવને જાણનાર પણ ન જાણતા, જાણનારને જાણનાર પણ ન માનતા, રાગાદીને પરનો હું કરતા છું એમ અજ્ઞાનથી એ માની બેઠો છે એ સંસારનું કારણ છે. જાણનારને જાણનાર પણ જાણ, જાણનારને રાગના કરના કરતા પણ હવે ન જાણ. હવે તો ન જાણ, તને ગુરુ મળ્યા અત્યાર સુધી તો ઠીક હતું, આ વાત તારા કાન ઉપર નહોતી, ત્યાં સુધી તો હું રાગનો ને પરનો કરતા અભિમાન સેવતો હતો તું, પણ તને જયારે ધર્મ પિતાએ ભેદ વિજ્ઞાન નો મંત્ર આપ્યો. જયપુરમાં કહ્યું એક વખત કે ભેદ જ્ઞાન ના મંત્ર થી દેવ હાજર થાય છે. બધા ખુશ ખુશ થઈ ગયા હતા. હા હા, આ પડી સારા, કે દેવ મળે તો આપણે એની પાસેથી માગી લઈએ. હા, એ નક્કી દેવ આ ચૈતન્ય દેવ હાજર થાય છે. મંત્ર ને આધીન દેવ છે, મંત્ર ને આધીન આ પણ એક દેવ છે ભગવાન આત્મા. અને ભેદ વિજ્ઞાન ને આધીન એ ભેદ વિજ્ઞાન થી શુદ્ધ આત્મા ના દર્શન થઈ શકે છે. એ હા, દેવ શબ્દ વાંચ્યો છે, આત્મા છે ચૈતન્ય દેવ. દેવ નો પણ દેવ, તું દેવ નો દેવ આવ્યો તો ને ભાઈ બોલતા હતા ગુરુદેવ. જેનામાં દિવ્યતા છે, જ્ઞાન ની આનંદ ની દિવ્યતા હોય છે એને દેવ કહેવામાં આવે છે. જ્યાં દેવ કહેવો ત્યાં નજર બહાર જાય છે. અહીંયા નજર કરીને હું જ્ઞાન ને આનંદ દિવ્યતા થી ભરેલો, સ્વભાવ થી ભરેલો પરમાત્મા તત્વ છું. પામરતા એ મારો ભાવ નથી, વિભાવ ભાવ પણ મારો ભાવ નથી. એનાથી ભેદ જ્ઞાન ની કળા શીખવાડે છે.
બે પાંચ 84 દરમિયાન સુધી રહે છે. આ પ્રસંગે તેઓ શ્રીનું જીવન દર્શન તથા જગત ને તેઓ શ્રી કરાવેલ સત્વ દર્શન ની ઝાંખી તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. પૂજ્ય કાનજી સ્વામી આ યુગના એક અસાધારણ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ હતા. અધ્યાત્મ ક્રાંતિના પ્રવર્તક હતા. સાંપ્રદાયિક અને રૂઢિગત ક્રિયાકાંડરૂપ ધર્મમાં અટવાય રહેલ જન સમુદાયને ધર્મનું સત્ય સ્વરૂપ શું છે તેની સમજ આપી. તેમની સૌથી મોટી વિશેષતા એ હતી કે રૂઢિગત સંપ્રદાયમાં જન્મ લે સંપ્રદાયમાં દીક્ષા લીધી પણ ત્યાં તેમને સત્યની પ્રાપ્તિ નથી અને સત્ય શોધકની દ્રષ્ટિથી છેવટ તેમણે સત્ય શોધ્યું. એટલે કે પોતાના નિજ શુદ્ધાત્માની સ્વસંવેદન જ્ઞાન દ્વારા અતિન્દ્રિય આનંદની અનુભૂતિ કરી. તેથી ન અટકતા જગતને તેઓ શ્રી સત્યનો માર્ગ ચીંધ્યો. તેમણે કહ્યું કે જૈન ધર્મ એ કઈ કોઈ બાંધેલો વાળો નથી, એ કઈ એકાંતિક ક્રિયાકાંડમાં જ સમાય જતો એવો ધર્મ નથી. જૈન ધર્મ તો તીર્થંકર પરમાત્માએ સ્વરૂપેલો વસ્તુ સ્વભાવ છે, અર્થાત વસ્તુ સ્વભાવ ધર્મો, એટલે કે વસ્તુનો સ્વભાવ જ ધર્મ કહેવાય છે. અને વસ્તુ સ્વભાવને યથાર્થ જાણે તે જૈન છે, પછી ભલે તે ગમે તે ગતિમાં હોય. પૂજ્ય કાનજી સ્વામીનો જન્મ સ્થાનકવાસી સંપ્રદાયમાં વિક્રમ સંવત 1946 એટલે કે ઈસવીસન 1890 માં વૈશાખ સુદ બીજને દિવસે અર્થાત 94 વર્ષ પહેલા થયો હતો. સાધારણ શિક્ષણ બાદ તેઓ તેમના કુટુંબમાં ચાલ્યા આવતા વેપારમાં જોડાયા, પણ તેમનું આંતરિક જીવન તો તદ્દન નિરાળું હતું. સંસાર તરફ તેમનું લક્ષ્ય જ ન હતું. તેઓ શ્રી આજીવન બ્રહ્મચર્યનું વ્રત લીધું હતું અને 24 વર્ષના ઉગતા યુવનમાં તેમણે વિક્રમ સંવત 1970 સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધી. દીક્ષાકાળ દરમિયાન સાંપ્રદાયિક શાસ્ત્રોનો ઊંડો અને વિસ્તૃત અભ્યાસ કર્યો અને ઘણા ટૂંક સમયમાં જન સમુદાયમાં જાણીતા થઈ ગયા. તેઓ શ્રીની વ્યાખ્યાન શૈલી એટલી બધી ભાવવાહી અને લોકપ્રિય હતી કે તેમને સાંભળવા હજારોની સંખ્યામાં લોક સમુદાય ઉલટતો. સાંપ્રદાયિક જન સમુદાયના હૃદયમાં તેઓ શ્રી અસાધારણ તર્કશુદ્ધ બુદ્ધિ ધરાવતા મુનિ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું. તેઓ શ્રીનું મુનિ ધર્મ પાલન પણ ઘણું ચુસ્ત હતું. આમ હોવા છતાં તેમને આત્મશાંતિની પ્રાપ્તિમાં કંઈક કડી ખૂટતી લાગતી હતી, આંતરિક ખાલીપણું લાગતું હતું. કેમ જાણે ખાલીપણાના ભાવનો નાશ થવાનો સમય પાકી ગયો હોય, કેમ જાણે ખૂટતી કડીની શોધ સફળ થવાનો સમય પાકી ગયો હોય. તેમ વિક્રમ સંવત 1978 દિગંબર આચાર્ય શ્રી કુંકુદેવ વિરચિત શ્રી સમયસાર શાસ્ત્ર તેઓ શ્રીના હાથમાં આવ્યું. પૂર્વજન્મના સંસ્કાર તાજા થયા, જ્ઞાનના દ્વાર ખુલી ગયા, ખાલી પણ હું જતું રહ્યું, ખૂટતી કળી ભળી ગઈ. તેઓ શ્રી બોલી ઉઠ્યા કે અશરીરી થવાનું અર્થાત સિદ્ધ દશા પ્રાપ્ત કરવાનું, સંસારમાંથી મુક્ત થવાનું આ શાસ્ત્ર છે. તેમનું અંતર પુકાર્યું છું કે સત્ય પંથ નિર્ગ્રંથ દિગંબર છે. ત્યાર પછી તો ખૂબ મંથન થવા લાગ્યું. સંપ્રદાયના સાધુ જીવન તરીકે ઉગ્ર ક્રિયાકાંડ પાલન અને આંતરિક ગોલન એમ બાહ્ય અને આંતરિક જીવન વચ્ચે સંઘર્ષ થવા લાગ્યો. આ જન્મ સત્ય શોધકને આ કેમ પાલવે? સત્ય શોધકને પ્રથમ મતાગ્રહ છોડવો પડે. સ્ત્રી પુત્ર પરિવાર ધન લક્ષ્મી વગેરે પ્રમાણમાં છોડવા પહેલા છે, પરંતુ મહાન ત્યાગીઓ માટે પણ મતાગ્રહ છોડવો એ સૌથી વધારે દુષ્કર છે. મતાગ્રહના પ્રચંડ પાસમાંથી બહુ વિરલજનો જ છૂટી શકે છે, અને જે મતાગ્રહના પાસમાંથી છૂટે છે તેમને જ સત્ય સમજાય છે. પૂજ્ય કાનજી સ્વામી આવું વિરલ વ્યક્તિત્વ ધરાવતા હતા અને તેમણે એક જાટકે સ્થાનકવાસી મુનિ તરીકે પ્રાપ્ત કરેલ કીર્તિ, જન સમુદાયમાં પ્રાપ્ત કરેલ આગવું સ્થાન એ બધાને ફગાવી દઈ મુનિપણું ત્યાગી દીધું. જન સમુદાયના વિરોધ અંતોળનો તેમને પૂરેપૂરો ખ્યાલ હતો, પણ તેમાંથી ઉભા થતા અવરોધોનો તેમને ડર ન હતો. વિક્રમ સંવત 1991માં સૌરાષ્ટ્રના ખૂણે આવેલ ત્યારે તો અજાણ્યા એવા નાનકડા ગામ સોનગઢમાં મુનિપણું મૂકી દીધું. તેના પ્રતિકરૂપ મુપતિ ઉતારી નાખ્યું અને પોતાને દિગંબર શ્રાવક તરીકે જાહેર કર્યા. આ હતું તેમનું પરિવર્તન. પ્રશ્ન થશે કે સ્થાનકવાસી સાધુપણું છોડી દિગંબર સાધુ તરીકે કેમ રહ્યા? અહીં પણ તેમણે સત્યનો જ આશ્રય લીધો. મુનિ અવસ્થા એ એકાંતે બાહ્ય આચરણ ઉપર આધાર રાખતી નથી. મુનિ અવસ્થા એ આત્માના આંતરિક ઘણા ઉચ્ચ પરિણામ છે, એટલે કે નિજ શુદ્ધ આત્મા શ્રી ત્રણ કષાયના અભાવપૂર્વક અલૌકિક વિકરાળ દશા છે, અને આવા પરિણામ જેમને પ્રાપ્ત થયા હોય તે મુનિ નગ્ન દિગંબર હોય, અર્થાત નગ્ન દિગંબર છે માટે મુનિ છે એમ નથી, પણ જેમણે સાચી મુનિ ભૂમિકા પ્રાપ્ત કરી હોય તેને બાહ્યમાં નગ્ન દિગંબર પણ હોય. એવો શ્રી એવા આંતરિક પરિણામને પ્રાપ્ત થયા ન હતા, એવા પરિણામ અઠાર ગતિ પ્રાપ્ત થતા નથી, એ સહજ દશા હોય છે. આ કારણે પોતાને દિગંબર શ્રાવક તરીકે જાહેર કર્યા. જ્યાં દ્રષ્ટિ સત્ય શોધક છે ત્યાં અવિના ભાવે સરળતા અને નિર્માણતા હોય જ, કારણ કે સાધકને નિશ્ચયપૂર્વક વ્યવહારનું પણ યથાર્થ જ્ઞાન હોય છે. આ રીતે પૂજ્ય કાનજી સ્વામી આ યુગના એક શુદ્ધ આધ્યાત્મિક ક્રાંતિના દ્રષ્ટા હતા. જૈન જીવન રૂઢિ અંધશ્રદ્ધા શુષ્ક કર્મકાંડમાં રૂંધાઈ ગયું હતું, ત્યાં ધર્મ જેવી વસ્તુ જ નથી. આ મહાપુરુષે શુદ્ધ જિનાગમનું મંથન કરીને જીવન વિરોધી તત્વોને અધર્મ રૂપે જાહેર કર્યા અને આજના નિકૃષ્ટ કાળમાં શુદ્ધ આત્મધર્મની પ્રાણ પ્રતિષ્ઠા કરી. જન સમાજને એક સૂત્ર આપ્યું કે સ્વાવલંબન અર્થાત નિજ શુદ્ધ ચૈતન્ય કરતાનું જ અવલંબન એ જ ધર્મ છે. પરાવલંબનમાં ધર્મ કે શાંતિ નથી. આત્માથી ભિન્ન કોઈ પણ પ્રગ્રહના અવલંબનમાં ધર્મ કે શાંતિ નથી. તેમના તત્વદર્શનનો સાર એ છે કે શુદ્ધાત્માનો સ્વભાવ કરતા છે અર્થાત જ્ઞાતા છે કરતા નથી. આ જૈન દર્શનની પરાકાષ્ઠા છે. સ્વભાવ દ્રષ્ટિ કરી આવા પોતાના મૂળ સ્વભાવને નહીં જાણતો કરતા બુદ્ધિથી પર પદાર્થનો અને રાગાદી તથા દેહાદીનો સ્વામી પણ કરતા છું તેમ માનતો જાણતો અજ્ઞાની સંસારની ચારે ગતિમાં ભ્રમણ કરતો દુઃખી થાય છે. જેમ ગાડી નીચે કૂતરો ચાલતો હોય અને પોતાને ગાડી ખેંચનારો માને છે અને એકાએક પોતે ઉભો રહેવા છતાં ગાડી ચાલતી જાણી સ્વથી નિરપેક્ષ ગાડીની ગતિનું ભાન જ્ઞાન થવાથી રાહત અનુભવે છે, એમ અનાદિકાળથી અનંત દ્રવ્યોનું કર્તૃત્વ પોતાના માથે લઈને કલ્પિત બોજથી ત્રાસેલા આ આત્માને જયારે પોતાના અકર્તા અર્થાત જ્ઞાતા સ્વભાવનું ભાન થાય છે તે સમયે કર્તા બુદ્ધિ ની આકુળતા દૂર થઈ જાય, દૂર થઈ અનાકુળ આનંદ નો તે અનુભવ કરે છે. શરીર દ્રવ્યો અરે તેના પ્રત્યેક સમયે થતા પર્યાયો સ્વતંત્ર છે, નિમિત્ત થી નિરપેક્ષ છે, પણ પોતાના ત્રિકાળી સ્વભાવથી પણ નિરપેક્ષ છે. આવું જાણતા પોતાના પરિણામ ઉપરથી દ્રષ્ટિ હટી જઈ પોતાના જ્ઞાયક સ્વભાવ ઉપર દ્રષ્ટિ આવતા જ્ઞાનમાં આનંદની અનુભૂતિ થાય છે. એવું શ્રી કહ્યું, વિશ્વના બધા જળ ચેતન પદાર્થો સ્વયં સિદ્ધ અનંત શક્તિમય અને પૂર્ણ છે. તે એકબીજાથી અત્યંત ભિન્ન પોતાની સ્વરૂપ સીમામાં જ રહે છે અને એકબીજાને સ્પર્શ પણ કરતા નથી. તેથી બધી જળ ચેતન સત્તાઓ નિતાંત શુદ્ધ છે. આત્મા પણ એક એવી સ્વયં સિદ્ધ નિરપેક્ષ શુદ્ધ ચૈતન્ય સત્તા છે. શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર આનંદ આદિ તેની અસાધારણ શક્તિઓ અથવા સ્વભાવ છે. જે સદાય તેમાં જ રહે છે તે પોતામાં પરિપૂર્ણ અને અન્યથી અત્યંત ભિન્ન છે. તેથી તે શુદ્ધ અને સ્વતંત્ર છે. જે જળ છે તે પૂરું જળ હો અને ચેતન પૂરું ચેતન હો. તેથી ભિન્નત્વ પૂર્ણત્વ અને એકત્વ સત્યનું સ્વરૂપ જ છે. વિશ્વના દર્શનોમાં જૈન દર્શનનું આ એક મૌલિક અનુસંધાન છે. વસ્તુનું એકત્વ તેનું પરમ સૌંદર્ય છે. તેમાં પરના સંબંધની વાર્તા વિસંવાદ છે. એવો શ્રી ફરમાવતા હતા કે જીવ વર્તમાનમાં જ પોતાના ત્રિકાળી સ્વભાવથી પરિપૂર્ણ છે. વર્તમાનમાં જ દેહાદી અથવા એને આશ્રિત રાગાદીથી કિંચિત માત્ર લાભનું કારણ નથી. લાભ માનવો તે જ અલાભ છે. સાધકને તો શરીર આશ્રિત અથવા કોઈ પરાશ્રિત આકુરતાનું વેદન દોણ જ હોય છે અને એ જ સમયે જ્ઞાન તથા આનંદનું વેદન મુખ્ય હોય છે. કારણ કે તેને ભેદ જ્ઞાન નિરંતર ચાલુ હોય છે. આ જ્ઞાન અને આનંદનું વેદન અખંડ ત્રિકાલી અપરિણામી ધ્રુવ અસ્તિત્વમય સ્વપણાના અનુભવમાં સહજ જ ઉદય પામે છે. રાગથી ભેદ કરતું કરતું જ્ઞાન નિશંકિત નિરાકુર સુખ વેદનની સાથે પ્રત્યક્ષ પ્રમાણરૂપ પ્રગટ થાય છે. તે વૃદ્ધિ પામતું પામતું અનંત સુખ અને અનંત જ્ઞાનનો લાભ કરાવે છે. રાગથી ભિન્ન એવા જ્ઞાનનો અનુભવ એ રીતે જ થાય છે, બીજી રીતે થતો નથી. આ રીતે 45 વર્ષ સુધી આવા રૂપમ સત્ય માર્ગ પ્રેરક એવા તત્વજ્ઞાનનું દર્શન સોનગઢથી વહેતું રહ્યું. પ્રથમ તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ નાદ ગુંજતો થયો, પછી તો ભારતભરમાં દૂર દૂરના ગામોમાં પણ આ અવાજ સંભળાવા લાગ્યો. સમાજની વચ્ચે રહીને જુદા જુદા પ્રદેશોમાં પ્રવાસ કરીને પણ જન સમુદાયને એમણે આ માર્ગ ચીંધો. આફ્રિકામાં નૈરોબી તથા મુંબાસામાં ત્યાંના શ્રી જીન મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ત્યાં વસતા આપણા મુમુક્ષ સમાજની અગ્રભરી વિનંતીથી તેઓ શ્રી ત્યાં પણ પધાર્યા હતા. છેવટ વ્યક્તિ ગમે તેટલી માન હોય પણ સમાજને તેનો વિયોગ સહન કરવો પડે છે. અને એ રીતે પૂજ્ય કાંજી સ્વામી મુંબઈમાં વિક્રમ સંવત 2037ના કારતક વદ 7 એટલે કે તારીખ 28/11/80ના શુક્રવારના રોજ 91 વર્ષની ઉંમરે દેહ છોડી સ્વર્ગે સંચર્યા. ભલે તેઓ શ્રીના પાર્થિવ દેહનો વિયોગ થયો પણ તેમનો જીવન સંદેશ તો અમર છે અને સૌને સાચો માર્ગ ચીંધી રહ્યો છે અને યુગો સુધી ચીંધતો રહેશે. આવા જ પુરુષ પૂજ્ય કાંજી સ્વામીની 95મી જન્મજયંતિ મહોત્સવ રાજકોટમાં તારીખ 2/5/84ના રોજ અતિ આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવાશે.